એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની ઊંડી વાત કરવાના છીએ જેણે એમ કહી શકાય કે હાલમાં સાહિત્ય જગતમાં ઘણી ચર્ચા જગાવી છે.
હા, બિલકુલ.
આયર્લેન્ડના લેખક પોલ મરેની ધ બીસ્ટિંગ.
પોલ મરે, એમની લેખન શૈલી ખરેખર અનોખી છે. ડબલિનના છે અને એમની ખાસિયત એ છે કે ગંભીર વાતોને પણ કટાક્ષ અને થોડી ડાર્ક કોમેડી સાથે કહે, પણ એની પાછળ એક ઊંડી વેદના, એક કરુણતા હોય છે. એમની પેલી જૂની બુક્સ સ્કીપી ડાયઝ કે ધ માર્ક એન્ડ ધ વોઇડ, એમાં પણ આ જટિલ સામાજિક મુદ્દાઓ જોવા મળે છે.
અને ધ બીસ્ટિંગ જે 2023માં આવી અને બુકર પ્રાઇઝ માટે શોર્ટલિસ્ટ પણ થયેલી, એને ઘણીવાર લોકો સ્ટેટ ઓફ ધ નેશન નોવેલ કહે છે.
બરાબર.
મતલબ કે આયર્લેન્ડમાં 2008માં જે આર્થિક મંદી આવી એ પછીના સમયનું અને સમાજનું ચિત્ર રજૂ કરે છે. પણ વાત ખાલી પૈસાની તકલીફની જ નથી, ખરું ને?
એક ટ્રિગર પોઈન્ટ.
હા,
ખરી વાત તો એ છે કે આ સંકટને કારણે પેલો બાર્ન્સ પરિવાર છે ને, એના વર્ષો જૂના અંદર દબાવી રાખેલા રહસ્યો, મન દુઃખ, ગેરસમજ, એ બધું જાણે ઉભરાઈને બહાર આવે છે. એટલે આજે આપણે જે જોવું છે, આ પરિવારની સફર કેવી રહી, એમના મનમાં શું ચાલી રહ્યું છે અને આ નવલકથામાં કયા ગહન વિષયો વણાયેલા છે, જોવાનું એ છે કે ભૂતકાળ કઈ રીતે પીછો નથી છોડતો.
તો ચાલો આ બાર્ન્સ પરિવારની દુનિયામાં જઈએ. વાર્તા શરૂ થાય છે આયર્લેન્ડના એક નાનકડા, આમ તો અનામી જેવા શહેરમાં. સેન્ટરમાં છે બાર્ન્સ ફેમિલી. એક સમયે એમની જાહોજલાલી હતી, પણ હવે ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે. ઊંડી આર્થિક તકલીફ છે. પિતા છે ડિકી બાર્ન્સ, એમની ફોક્સ વેગન કારની ડીલરશીપ હતી.
હા, હતી. હવે તો દેવામાં ડૂબી ગઈ છે, બિઝનેસ બંધ થવાની તૈયારીમાં.
અને આ પૈસાની તંગીની અસર આખા પરિવાર પર દેખાય છે, નહીં?
ચોક્કસ. પત્ની છે ઇમેલ્ડા, એક જમાનામાં બહુ સુંદર, ફેશનેબલ. એને હવે ઘર ચલાવવા પોતાની જૂની મોંઘી વસ્તુઓ ઓનલાઈન વેચવી પડે છે.
ઓહ.
એમની દીકરી કેસ હોશિયાર છે, પણ કોલેજ છોડીને પાછી આવી ગઈ છે અને સાવ હતાશ થઈને દારૂમાં ડૂબેલી રહે છે.
અને પેલો નાનો દીકરો
પીજે, 12 વર્ષનો, એ તો ઘરના આ તંગ માહોલથી એકદમ ચૂપકી દીધી, એટલો ગભરાઈ ગયો છે કે એના ફ્રેન્ડ સાથે મળીને ઘર છોડીને બાગી જવાની સિક્રેટ પ્લાનિંગ કરે છે.
બાપરે.
આખા ઘરમાં જાણે એકદમ શાંતિ છવાઈ ગઈ હોય, કોઈ બોલતું જ ના હોય, એકબીજા સાથે દિલ ખોલીને વાત જ નહીં, એવી સ્થિતિ છે.
આ શરૂઆતનું ચિત્ર જ ઘણું બધું કહી જાય છે. આમ જુઓ તો લાગે કે પૈસાની તકલીફ મુખ્ય છે, પણ તમે કહ્યું એમ, આ તો ખાલી ઉપરનું લેયર છે.
બરાબર.
તો શું એમ કહી શકીએ કે ખરી સમસ્યાઓ તો ઊંડે દટાયેલી છે? વર્ષો જૂના સિક્રેટ્સ, અધૂરી વાતો, ન બોલાયેલા સત્યો. લેખક જાણે શરૂઆતથી જ કોઈ ટ્રેજેડી તરફ ઇશારો કરતા હોય એવું લાગે છે.
હા, ચોક્કસપણે. આ નોવેલનો મુખ્ય સૂરજ એ જ છે કે બહારનું સંકટ આવે ને એટલે અંદરની તિરાડો મોટી થાય. આ પરિવારનો જે દેખાવ હતો, જે કદાચ પહેલા પણ થોડો નબળો જ હશે, એ હવે તૂટી રહ્યો છે. અને અંદર જે છુપાયેલું હતું, રહસ્યો, અપરાધભાવ, વર્ષો જૂનો ગુસ્સો, એ બધું બહાર આવે છે. આ ખાલી પૈસા ગુમાવવાની વાત નથી, એનાથી કંઈક વધારે છે. પોતાની જાતને, પોતાના સત્યને, પોતાના ભૂતકાળને ગુમાવવાની વાત છે.
ચાલો તો આ પાત્રોમાં થોડા ઊંડા ઉતરીએ, એમના મનમાં શું ચાલે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. ડિકી બાર્ન્સથી શરૂ કરીએ. શરૂઆતમાં કેવો લાગે છે?
ડિકી આમ તો દયાળુ માણસ છે, પણ સાવ નિષ્ક્રિય, હારી ગયેલો લાગે. બિઝનેસ ડૂબી રહ્યો છે, પૈસા માંગવાવાળા આવે છે, પણ એ જાણે કશું નક્કર કરી નથી શકતો.
હા.
એનું મુખ્ય કામ શું છે ખબર છે? ઘર પાછળ જંગલ છે, ત્યાં એકદમ હાઈટેક અંડરગ્રાઉન્ડ બંકર બનાવે છે.
બંકર? એ પણ જંગલમાં? રસપ્રદ છે. એક બાજુ જીવન ભાંગી રહ્યું છે ને બીજી બાજુ જાણે દુનિયાના અંતની તૈયારી.
આ શું બતાવે છે? શું એ ભાગી રહ્યો છે વાસ્તવિકતાથી? હા, મોટા ભાગે તો એવું જ છે. બંકર જાણે એની ભાગી છૂટવાની ઈચ્છાનું, એની નિષ્ફળતાનું અને કદાચ એના ભૂતકાળને દાટી દેવાના પ્રયત્નનું પ્રતીક છે. એ પોતે એમ માને છે કે હું મારા પરિવારને કોઈ ભવિષ્યના તોફાનથી બચાવવા આ કરું છું. પણ સાચું તોફાન તો એના પોતાના મનમાં અને એના ઘરમાં જ ચાલી રહ્યો છે. એની આ નિષ્ક્રિયતા પાછળ એક ઊંડો છુપાયેલો ભૂતકાળ છે.
અને એ ભૂતકાળ શું છે, શું વાત છે જે એને આટલો પકડી રાખે છે?
જેમ જેમ આપણે ડીકીના પોઈન્ટ ઓફ વ્યૂથી વાર્તા વાંચીએ ને, તેમ તેમ પડદો ઉચકાય છે. એની યુવાનીમાં લગ્ન પહેલા એ વિક્ટર નામના એક છોકરાના પ્રેમમાં હતો.
ઓહ.
અને એ સમયે આયર્લેન્ડનો સમાજ બહુ રૂઢિચુસ્ત, આ વાત સ્વીકારાય નહીં. એનો મોટો ભાઈ હતો ફ્રેન્ક, ઘરનો હીરો, એકદમ હેન્ડસમ, સફળ. એને ડીકીના આ સિક્રેટની ખબર પડી જાય છે.
અચ્છા.
અને એ જ રાત્રે કાર અકસ્માતમાં ફ્રેન્કનું મૃત્યુ થાય છે. એટલે ડીકીના મનમાં એ વાત ઘર કરી જાય છે કે મારા પાપને લીધે, મારા રહસ્યને લીધે મારા ભાઈનું મોત થયું.
બાપરે, કેટલો મોટો બોજ.
હા, આ અપરાધ ભાવ, આ જીવનભરનો પસ્તાવો, એના આખા જીવન પર, એના લગ્ન પર, એના બાળકો સાથેના સંબંધ પર કાળો પડછાયો બનીને રહી જાય છે. એ ક્યારે પોતાની સાચી ઓળખ સાથે જીવી જ નથી શક્યો.
આ તો ખરેખર હૃદય કકડી ઉઠે એવી વાત છે. સમાજના ડરથી, શરમથી પોતાની જાતને છુપાવીને જીવવું કેટલું નુકસાનકારક હોઈ શકે, નહીં?
બિલકુલ.
હવે ઇમેલ્ડાની વાત કરીએ. શરૂઆતમાં તો એ બહુ કડક, થોડી મટીરિયલિસ્ટિક અને ડીકીથી નારાજ હોય એવી લાગે છે. પણ શું એની વાર્તા પણ એટલી સીધી છે?
ના રે, ના, જરાય નહીં. ઇમેલ્ડાનું કેરેક્ટર પણ એટલું જ કોમ્પ્લેક્સ અને દુઃખદ છે. શરૂઆતમાં લાગે એવું જ પોતાની જૂની સુંદરતા, જૂનો ઠાઠમાઠ યાદ કરીને દુઃખી થાય, અત્યારની ગરીબીથી પરેશાન, ડીકીની નિષ્ફળતા પર ગુસ્સે. પણ જ્યારે આપણે એના ભૂતકાળમાં જઈએ છીએ તો એક સાવ જુદી જ ઇમેલ્ડા સામે આવે છે.
એનો ભૂતકાળ કેવો હતો? એનો ભૂતકાળ
જુવાનીમાં ઇમેલ્ડા ગરીબ ઘરમાંથી હતી, પણ ખૂબ જીવંત, સુંદર, જુસ્સાવાળી છોકરી હતી. અને એ કોના પ્રેમમાં હતી ખબર છે?
કોના?
ડીકીના મોટા ભાઈ ફ્રેન્કના.
શું વાત છે!
હા, ફ્રેન્ક એના જીવનનો પ્રેમ હતો. એમનો સંબંધ બહુ ઊંડો હતો. પણ ફ્રેન્કનું અચાનક મૃત્યુ થયું અને ઇમેલ્ડા સાવ ભાંગી પડી, જાણે એના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય.
હા.
એ એટલી દુઃખી અને કન્ફ્યુઝ્ડ થઈ ગઈ કે એણે ફ્રેન્કના ભાઈ, પેલા શાંત, દયાળુ ડીકી સાથે લગ્ન કરી લીધા. કદાચ સેફ્ટી માટે, કદાચ ફ્રેન્કની યાદોની નજીક રહેવા, ખબર નહીં. પણ એનું દિલ તો હંમેશા ફ્રેન્ક પાસે જ રહ્યું. એનું આખું જીવન જાણે ફ્રેન્કના પડછાયામાં જ ગયું.
એટલે એના જીવનનો આધાર જે પ્રેમ અને લગ્નો હતા, એ પણ અધૂરા સત્યો પર ટકેલા હતા. હવે જ્યારે એને ડીકીના રહસ્યની અને ફ્રેન્કના મોતની રાતની સાચી વાત ખબર પડશે, ત્યારે શું થશે એની કલ્પના કરવી પણ અઘરી છે.
બરાબર.
આ પરિવારના બાળકોની વાત કરીએ. કેસ, મોટી દીકરી,
કેસેન્ડ્રા એટલે કે કેસ, ખૂબ ઇન્ટેલિજન્ટ છે, ફની પણ છે, પણ સાથે સાથે એટલી જ સેન્સિટિવ અને હવે તો આત્મહત્યાના વિચારો તરફ વળી રહી છે. લેખકે એની જે માનસિક સ્થિતિ છે ને, એને લખવાની સ્ટાઇલથી બહુ સરસ રીતે પકડી છે.
કેવી રીતે?
કેસના જે ચેપ્ટર્સ છે એમાં વિરામચિહ્નો નથી. લખાણ જાણે એક સતત લાંબો પ્રવાહ હોય એવું લાગે, અટક્યા વગરનું. એ એના મનની અંદર જે ગડમથલ ચાલી રહી છે, જે બેચેની છે, એ બતાવે છે.
ઓ, ઇન્ટરેસ્ટિંગ.
એ જાણે ઘરના ટેન્શન અને દુઃખનું બેરોમીટર બની ગઈ છે. બધું પોતાનામાં સમાવી લે છે અને પછી દારૂ પીને કે ખરાબ વર્તન કરીને એનો સામનો કરવાની કોશિશ કરે છે, જે નિષ્ફળ જાય છે.
એ જાણે સત્ય શોધતી હોય એવું લાગે છે, નહીં? મા બાપના વર્તનમાં જે કોન્ટ્રાડિક્શન્સ છે, જે છુપાયેલું છે, એના ટુકડાઓ ભેગા કરતી હોય. અને પેલું નોવેલનું ટાઇટલ ધ બીસ્ટિંગ, મધમાખીનો ડંખ, એ પણ એની સાથે જોડાયેલું છે.
હા, બરાબર પકડ્યું. એના બાળપણમાં એક ઘટના બનેલી, કારમાં એને મધમાખી કરડી ગયેલી, એના પરથી આ ટાઇટલ છે. અને આ ઘટના છે ને એક પાવરફુલ સિમ્બલ છે.
કઈ રીતે?
જેમ મધમાખીનો નાનો ડંખ શરીરમાં અંદર છુપાયેલું કોઈ ઊંડું ઝેર કે બીમારી બહાર લાવી શકે, એમ આ પરિવારમાં જે નાની મોટી ઘટનાઓ બને છે, એ દાયકાઓથી દબાયેલું જે દર્દ છે, જે ઝેર છે, એને બહાર લાવે છે. જાણે ભીતરમાં ભંડારેલું ઝેર હવે છલકાઈ રહ્યું છે. કેસ અજાણતા જ આ ઝેરને ઉપર લાવવાનું કારણ બને છે.
અને છેલ્લે પેલો સૌથી નાનો પીજે, એનું શું? એ આ બધામાં ક્યાં ફિટ થાય છે?
પીજે આ આખા નાટકનો સૌથી માસૂમ અને કદાચ સૌથી વધુ દયા આવે એવો કેરેક્ટર છે. એકદમ સેન્સિટિવ બાળક છે, બધું ઓબ્ઝર્વ કરે છે અને દુનિયાની દરેક વસ્તુથી ડરેલો છે. સ્કૂલના ગુંડાઓથી, ઇન્ટરનેટ પર ક્લાઇમેટ ચેન્જના ભયાનક સમાચાર વાંચીને, અને સૌથી વધારે તો પોતાના જ ઘરમાં જે ઉદાસી અને ચૂપકીદી છે એનાથી. એની ઈચ્છા બહુ સિમ્પલ છે, એને એના પરિવારને ફરી ખુશ જોવો છે. એને એમ લાગે છે કે જો પૈસા આવી જાય ને તો બધું ઠીક થઈ જશે. આ એકદમ માસૂમ વિચાર સાથે એ પોતાના દોસ્ત સાથે મળીને ઘર છોડી ભાગી જવાનો અને ક્યાંકથી પૈસા કમાઈ લાવવાનો પ્લાન બનાવે છે.
અરે રે, એનો પોઈન્ટ ઓફ વ્યૂ તો ખરેખર દિલને અસર કરે એવો છે. મોટાઓની નિષ્ફળતા, એમના રહસ્યો, એમના તૂટેલા સંબંધો, એ બધું એ માસૂમ નજરે જોઈ રહ્યો છે. અને એની પર જે અસર થાય છે, એની જે ગેરસમજ છે, એ વાર્તાની ટ્રેજેડીને વધુ ઘેરી બનાવે છે.
હવે જુઓ સ્ટોરી આગળ કેવી રીતે વધે છે. લેખકે બહુ સ્માર્ટલી નોન લિનિયર સ્ટ્રક્ચર વાપર્યું છે, મતલબ સમય આગળ પાછળ જાય છે.
હા,
વાર્તા શરૂ થાય છે અત્યારના સંકટથી. ડીલરશીપ બંધ, ઇમેલડાનું ઓનલાઈન વેચાણ, ડિક્કીનું બંકર, કેસનું પીવાનું, પીજેનો ભાગવાનો પ્લાન, અને પેલો બિગ માઇક નામનો લોકલ ગુંડો છે, એની ધમકીઓ જે ડિક્કીના ભૂતકાળ સાથે જોડાયેલી છે.
અને પછી વાર્તા ભૂતકાળના પડું ખેડવાનું શરૂ કરે છે, બરાબર?
હા, પહેલા આપણે ઇમેલડાના ભૂતકાળમાં જઈએ છીએ. ફ્રેન્ક સાથેનો પ્રેમ, એનું દુઃખ, ડિક્કી સાથે લગ્ન કેમ કર્યા એ બધું, પછી ડિક્કીના ભૂતકાળમાં વિક્ટરવાળી વાત, ફ્રેન્કના મોતની રાત, એનો ગિલ્ટ. દરેક પાત્રનો ભૂતકાળ અત્યારની ઘટનાઓને નવો અર્થ આપે છે અને સત્યનું જે ચિત્ર છે એ વધુને વધુ જટિલ બનતું જાય છે.
આનાથી તો વાચક માટે જબરદસ્ત ડ્રામેટિક આયરની ઊભી થાય છે. મતલબ આપણને વાચક તરીકે ધીમે ધીમે એવા રહસ્યો ખબર પડે છે જે પાત્રો એકબીજાથી છુપાવે છે અથવા જાણતા નથી.
બરાબર.
એટલે એક પ્રકારનો ડર, સસ્પેન્સ સતત વધતું જાય છે, જાણે આવનારા ભાવિના એંધાણ દેખાતા હોય.
એકદમ સાચો. અને જ્યારે સ્ટોરી પાછી વર્તમાનમાં આવે છે ને, ત્યારે સ્પીડ એકદમ વધી જાય છે. બધા પાત્રોની સ્ટોરી લાઇન્સ જાણે એકબીજા સાથે ટકરાવા માંડે છે. કેસ સત્યની નજીક પહોંચી રહી છે. પીજે ભાગી જવાનો પ્લાન ફાઇનલ કરવાની તૈયારીમાં છે. બિગ માઇકની ધમકીઓ સિરિયસ બને છે. ઇમેલડા, એ તો પોતાની સમસ્યાના ઉકેલ માટે કોઈ તાંત્રિક જેવા માણસ પાસે જવા માંડે છે.
એટલે સત્ય સાથે, ભૂતકાળ સાથે ફેસ ટુ ફેસ થવાનો સમય આવી ગયો છે.
હા, અનિવાર્ય બની જાય છે.
અને પેલો છેલ્લો દિવસ, ક્લાઇમેક્સ, એ કેવો છે? મેં સાંભળ્યું છે કે બહુ શોકિંગ અને ટ્રેજિક છે.
હા, છેલ્લો દિવસ તો જાણે ગેરસમજ, ખરાબ ટાઈમિંગ અને ભયંકર આયરનીનું એક વાવાઝોડું છે. જો એક બાજુ પીજે છે, એને હવામાનની આગાહીની કોઈ ગેરસમજ થાય છે. એને લાગે છે કે ભયંકર પૂર આવવાનું છે, એટલે એ પરિવારને બચાવવા ભાગી જવાની કોશિશ કરે છે. બીજી બાજુ કેસ, એ ફાઇનલી એના પેરેન્ટ્સને કન્ફ્રન્ટ કરે છે. એનાથી ડિક્કીના ભૂતકાળનું અને ફ્રેન્કના મોતનું સત્ય એકદમ ધડાકા સાથે બહાર આવે છે. ઇમેલડા તો એ જાણીને સાવ ભાંગી પડે છે કે એની આખી જિંદગી, એનો પ્રેમ, બધું એક જૂઠાણા પર હતું.
બાપરે.
અને આ બધી ભાવનાત્મક ઉથલપાથલની વચ્ચે એક પાડોશી, એક બંદૂક અને બિગ માઇકના માણસને લગતી કેટલીક ભયંકર ગેરસમજો ભેગી થાય છે, અને એનાથી એક અત્યંત શોકિંગ, હિંસક અને છેલ્લી ટ્રેજેડી બને છે. અંત એટલો અચાનક અને ક્રૂર છે, પણ પછી જ્યારે તમે વિચારો ને તો લાગે કે આ બધું કદાચ એક ભયાનક રીતે થવાનું જ હતું.
અરે રે, સાંભળીને જ રૂવાડા ઊભા થઈ જાય. આટલી જટિલ અને આમ હચમચાવી નાખે એવી વાર્તામાંથી કયા મુખ્ય વિષયો, કઈ થીમ્સ બહાર આવે છે?
સૌથી મુખ્ય અને સેન્ટ્રલ થીમ તો રહસ્યોની વિધ્વંસક શક્તિ છે. આ નોવેલ બહુ ક્લિયરલી બતાવે છે કે પ્રેમનો અભાવ નહીં પણ સત્યનો અભાવ, કમ્યુનિકેશનનો અભાવ સંબંધોને કેવી રીતે ખોખલા કરી નાખે છે. ડિક્કીનું એક સિક્રેટ દાયકાઓ સુધી અંદરને અંદર સડીને એના લગ્નને, એના બાળકો સાથેના સંબંધને, એના પોતાના આત્માને ઝેરી બનાવી દે છે.
બીજો એક મુદ્દો નિયતિ વિરુદ્ધ ફ્રીવિલનો લાગે છે, ડેસ્ટિની વર્સિસ ફ્રીવિલ. શું આ પાત્રો એમના ભૂતકાળના કે સંજોગોના ગુલામ છે? એમની નિયતિ નક્કી જ હતી કે પછી એમના નાના નાના નિર્ણયો, એમની ચૂપકીદી એમને આ અંત તરફ લઈ જાય છે? લેખક જાણે આ સવાલ પૂછતા રહે છે.
હા, એ પણ મોટો પ્રશ્ન છે, અને એની સાથે જ જોડાયેલો છે ભૂતકાળનો પ્રભાવ, જે ટાળી ન શકાય. પેલું વિલિયમ ફોકનરનું વાક્ય છે ને, ધ પાસ્ટ ઇઝ નેવર ડેડ, ઇટ્સ નોટ ઇવન પાસ્ટ.
હા, ભૂતકાળ ક્યારેય મરતો નથી, એ તો ભૂતકાળ પણ નથી.
બરાબર. આ નોવેલમાં ભૂતકાળ એક જીવતી જાગતી શક્તિ છે જે વર્તમાનને કંટ્રોલ કરે છે. આ વ્યક્તિગત લેવલે પણ સાચું છે અને નેશનલ લેવલે પણ. 2008ની મંદી એ આયર્લેન્ડનો નેશનલ ભૂતકાળ છે જે બાન્સ પરિવારના વર્તમાનને અસર કરે છે. એવી જ રીતે એમના પર્સનલ ભૂતકાળના રહસ્યો અને ગિલ્ટ એ એમના ઇમોશનલ દેવા બની ગયા છે.
અને પેલું સંવાદનું તૂટવું, મૌન, ધારણાઓ, એકબીજા સાથે વાત જ ન કરવી, એ પણ દેખીતી રીતે જ વિનાશનું કારણ બને છે.
ચોક્કસ.
અને ઓળખ અને પ્રામાણિકતાનો મુદ્દો, ખાસ કરીને ડિકીના પાત્ર દ્વારા, બહુ પાવરફુલી આવે છે. પોતાની સાચી ઓળખ છુપાવીને જીવવાની, સમાજના ડરથી જીવવાની શું કિંમત ચૂકવવી પડે છે એ બતાવે છે.
આ મેઇન થીમ સિવાય આર્થિક ચિંતા અને એની મેન્ટલ હેલ્થ પર અસર, ફેમિલી સ્ટ્રક્ચરનું ભાંગવું, જનરેશન ગેપ, અધૂરા રહી ગયેલા સપના અને પેલી પર્યાવરણીય ચિંતા જે પીજેના પાત્ર દ્વારા આવે છે, એવા મુદ્દાઓ પણ છે.
અને આ બધું કહેવા માટે પોલ મરે જે સ્ટાઇલ વાપરે છે એ પણ કમાલની છે.
ખરેખર અદ્ભુત છે. સૌથી ખાસ તો મલ્ટિપલ પોઈન્ટ ઓફ વ્યૂનો ઉપયોગ. દરેક મેઇન કેરેક્ટરનો પોતાનો યુનિક અવાજ છે, લખવાની સ્ટાઇલ છે. ઇમેલ્ડા માટે જાણે કવિતા જેવી ભાષામાં થર્ડ પર્સન નેરેટિવ, ડિકી માટે અચકા તો પોતાની અંદર જોતો ફર્સ્ટ પર્સન, પીજે માટે એકદમ સિમ્પલ બાળકની નજરે, કેસ માટે પેલો પંક્ચ્યુએશન વગરનો બેચેન વિચારોનો પ્રવાહ.
હા, એ તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે.
અને છેલ્લે ક્લાઇમેક્સમાં જાણે કોઈ સિનેમાનો કેમેરો ફરતો હોય એવો ઓલ નોઈંગ નેરેટર. આનાથી આપણને દરેક પાત્રના મનમાં ઊંડા ઉતરવાનો મોકો મળે છે.
સિમ્બોલિઝમ, પ્રતીકો પણ ઘણા છે. આપણે મધમાખીના ડંખ અને બંકરની વાત કરી, કાર અને નદી પણ મહત્વના લાગે છે.
ચોક્કસ. કાર, જે દીકીના બિઝનેસનું સેન્ટર હતી, એ જાણે નસીબ અને નિયતિનું વાહન બની જાય છે, ખાસ કરીને ફ્રેન્કના મોત વખતે અને છેલ્લી ટ્રેજેડીમાં. અને નદી, જે શહેર પાસેથી વહે છે, એ જાણે સમયનો વહેતો પ્રવાહ, ભૂતકાળ અને કદાચ નસીબનું ખેંચાણ બતાવે છે. આ બધા સિમ્બોલ્સ, ડ્રામેટિક આયરની અને પેલા ભાવિના એંધાણ, એ બધું મળીને નોવેલમાં સતત એક ડર, ટેન્શન અને ટ્રેજેડીનો માહોલ બનાવી રાખે છે.
કેસના પોઈન્ટ ઓફ વ્યૂમાંથી એક વાક્ય છે જે આ લાચારી બતાવે છે. એનો સાર કંઈક એવો હતો ને કે, અને કાર બસ ચાલતી રહે છે અને કોઈ કશું બોલતું નથી, જાણે આપણે બધા એક ફિલ્મમાં હોઈએ અને આપણને ખબર છે કે અંત શું આવશે, પણ આપણે જોવાનું ચાલુ રાખવું પડે છે.
હા, બરાબર. કેટલી સચોટ વાત છે.
તો આટલી ઊંડી અને આમ હચમચાવી દેવી કથા પછી આપણે શું કહી શકીએ? આ વાર્તા આપણને શું શીખવે છે કે આજે પણ એ કેમ રેલેવન્ટ છે?
મને લાગે છે કે આ નોવેલ મુખ્યત્વે તો પરિવાર નામની જે સંસ્થા છે એની નાજુકતા પર અને એમાં વાતચીત અને સત્ય કેટલા જરૂરી છે એના પર ભાર મૂકે છે.
હા.
અને ભૂતકાળના પડઘા વર્તમાનમાં કેવી રીતે ગુંજતા રહે છે, પેઢીઓ સુધી એની અસર રહે છે.
અને એ પણ કે બહારના દબાણો જેમ કે આર્થિક સંકટ એ વ્યક્તિગત સંબંધો પર અને માનસિક સ્વાસ્થ્ય પર કેટલો ઊંડો ઘા કરી શકે છે. આપણને યાદ અપાવે છે કે આમ સાવ સામાન્ય દેખાતા ઘરોને બંધ દીવારો પાછળ પણ મહાકાવ્ય જેવી ટ્રેજેડી છુપાયેલી હોઈ શકે છે. કદાચ આ વાર્તા આપણને એ વિચારવા મજબૂર કરે છે કે શું ખરેખર કોઈ પણ પરિવાર આવા છુપાયેલા પ્રવાહોથી, આવા અબોલ રહસ્યોથી સાવ મુક્ત હોઈ શકે ખરો?
સારો સવાલ છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.